તારીખ 24/2/1998 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 833 અને 832 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું બોરીવલીમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 296.
પોતાના શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ ને વારંવાર ભાવનામાં લેવી. ભાવના છે એ વારંવાર રીતે ગ્રીડી છે. આજ કરે વિકલ્પ રૂપ નથી, ભાવના રાગ રૂપ નથી, પણ વિકલ્પ રૂપ નથી, પણ જ્ઞાન રૂપ નથી. જ્ઞાન રૂપ એટલે એવું પોતાના સ્વરૂપને અવલોકવું. એ જ્ઞાનના વર્તમાન પ્રગટ પર્યાયમાં એ બધા રૂપ છે. કેવળ શુદ્ધ ચૈતન્ય છું એટલે જ્ઞાન અસંગ પણ રહે છે, જ્ઞાન નિર્લેપ પણ રહે છે. જ્ઞાનને કોઈ જ્ઞેયની પણ અપેક્ષા નથી અને રાગની પણ અપેક્ષા નથી. નિરાવલંબન રૂપ હોવાથી કોઈના અવલંબનની પણ અપેક્ષા નથી. અવલંબન એટલે આધાર લેવો. શુદ્ધ હોવાથી નિર્વિકાર છે, એમાં કોઈ વિભાવ પણ ભણેલો નથી. સામાન્ય જ્ઞાનમાં આ બધું પ્રત્યક્ષ છે, બધા પ્રકાર પ્રત્યક્ષ છે અને નિરુપાધિક સ્વરૂપ છે એટલે શુદ્ધ છે. એમ પોતાના જ્ઞાન પદને જ્ઞાનથી જ અવલોકીને, એટલે જ્ઞાન પોતે જ પોતાનું એ રીતે અવલોકન કરે છે. એ અભેદ અવલોકનમાં સ્વરૂપની ભાવના રહેલી છે. એ ભાવનાથી શુદ્ધોપયોગ થાય છે. શુદ્ધોપયોગથી પરિણતિ નિર્વિકલ્પ પરિણતિ બંધાય છે. એમ ભાવના ઉપયોગ અને પરિણતિ ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે. કેવું જ્ઞાન થાય ત્યાં સુધી. ત્રીજી ભાવના છે પરમોત્કૃષ્ટ અચિંત્ય સુખ સ્વરૂપ માત્ર હું છું. કેવો છું? પરમ ઉત્કૃષ્ટ, સર્વોત્કૃષ્ટ, એથી આગળ પછી કોઈ સુખ નથી. ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સુખ સ્વરૂપ છો. અને કેવા સુખ સ્વરૂપ છો? અચિંત્ય સુખ સ્વરૂપ છે. ચિંતનથી પાર ભેગી પડે, વિકલ્પ માં લઈએ તો ન આવે, પણ જ્ઞાનને જોવે તો જ્ઞાનથી આવે. જ્ઞાન પોતે જ નિરાકુળ સુખ સ્વરૂપ છે. સર્વોત્કૃષ્ટ એટલા માટે છે કે એવું જ્ઞાન છે એનો પ્રવાહ અનાદિ અનંત કાળ ચાલે છે, કોઈ કાળે બંધ રહેતો નથી. માટે અનંત છે, સર્વોત્કૃષ્ટ છે. અને જ્ઞાનમાં સીધું જ્ઞાન ગોચર થાય છે, અનુભવ ગોચર થાય છે, એ સુખ વિકલ્પ ગોચર સુખ નથી થતો. વિકલ્પ ગોચર એટલા માટે નથી થતો કે વિકલ્પ પોતે આકુળતા આકુળતા રૂપ છે, દુઃખરૂપ છે, અને સ્વરૂપ સુખરૂપ છે. દુઃખ છે એ સુખને કેવી રીતે ભાવનામાં લે? દુઃખ છે એ તો દુઃખ છે, એમાં સુખનો અભાવ છે, અને સુખમાં દુઃખનો અભાવ છે, એટલે વિકલ્પ છે એ વાત રહેતી નથી, ચિંતન છે એ વાત રહેતી નથી. એટલા માટે સુખમાં અચિંત્ય શબ્દ વાપર્યો છે. હું અચિંત્ય સુખ સ્વરૂપ છું. સર્વોત્કૃષ્ટ સુખ છે, પરમોત્કૃષ્ટ સુખ છે, અને મારું સુખ છે એ અચિંત છે, અનંત છે, અને તેથી તેને કોઈ બાધા ન પહોંચાડી શકે એવું હોવાથી બાધા રહિત અથવા અવ્યાબાધ સ્વરૂપ છે, કોઈની પહોંચ નથી, ત્યાં કોઈની પહોંચ નથી, મારા સ્વરૂપમાં કોઈની પહોંચ નથી, એવું મારું સ્વરૂપ છે. એકાંત શુદ્ધ અનુભવ રૂપ હું છું, અને અનુભવ પરોક્ષ નહીં હોવાથી એકાંત શુદ્ધ પ્રત્યક્ષ અનુભવ રૂપ છું. ભાવનામાં એમ જ્યાં વેદન પ્રત્યક્ષતાથી પોતાના સ્વરૂપની પ્રત્યક્ષતા જે અનંત છે તે જ્ઞાનમાં પ્રગટ થવાની એ જોવામાં આવે છે ત્યારે પુરુષાર્થની ઉગ્રતાથી આ વિના રહેતી નથી, સહજપણે પુરુષાર્થની ઉગ્રતા ત્યાં થઈ જાય છે. એવો પ્રશ્ન કરે છે તો કે પુરુષાર્થને કેવી રીતે વધારવો, પુરુષાર્થ અમને વધતો નથી, થોડો ચાલે છે પણ વધતો નથી. તો કહે છે કે પ્રત્યક્ષ સ્વરૂપને ભાવનામાં વારંવાર પ્રત્યક્ષ કરવું, જે સ્વરૂપ સ્વરૂપે કરીને સહજ અનંત પ્રત્યક્ષ છે તેને પ્રત્યક્ષ કરીને વેદન વધારી શકાય છે, આનંદ વધારી શકાય છે, પુરુષાર્થ વધારી શકાય છે. એ પુરુષાર્થ વૃદ્ધિગત થવાનો રામબાણ પ્રયોગ છે, નિષ્ફળ જાય એટલે રામબાણ પ્રયોગ છે, કેમ કે એની અસર બહુ આવે છે. અહીંયા એકાંત શુદ્ધ શબ્દ જે લીધો છે એમાં પણ એક અનુભવની વાત એવી છે કે જે જ્ઞાન સામાન્યની ધારા છે જે વેદન સ્વરૂપ છે અનુભવ રૂપ છે એ બધાને એમાંથી એમ જ છે, એટલે એકાંત શુદ્ધ જ છે. જ્ઞાન વિશેષમાં અનેકપણું થયું છે, દ્વિરૂપતા આવી છે, વિશ્વરૂપતા આવી છે, અનેક રૂપતા આવી છે, પણ જ્ઞાન સામાન્ય તો જ્ઞાન નિવેદન રૂપે એક રૂપે જ રહે છે, તેથી તે એકાંતે શુદ્ધ છે. મારું જે અનુભૂતિ સ્વરૂપ છે એ એકાંતે શુદ્ધ છે, એ વાત પ્રત્યક્ષ છે. મારા માટે અનુભવ પરોક્ષ હોય નહીં, વેદન પરોક્ષ હોય, કેમ કે વેદન કરનાર અને વેદાનાર પોતે જ જ્ઞાન છે, જ્ઞાન જ વેદે છે, જ્ઞાન જ વેદાય છે. એવું જ જે જ્ઞાનનું સ્વસંવિધન છે એ પ્રત્યક્ષ છે, અને એના જે અનંત એકાંતે શુદ્ધ છે. એવો એકાંત શુદ્ધ હું પ્રત્યક્ષ અનુભવ સ્વરૂપ છું અથવા અનુભૂતિ સ્વરૂપ છું. જ્યાં આવું જ મારું સ્વરૂપ છે ત્યાં વિક્ષેપ શોખ, એમાં વિક્ષેપ એટલે દખલ અથવા ડિસ્ટર્બન્સ, ત્યાં વચ્ચે કોઈનો વિક્ષેપ કેવી રીતે થાય, ત્યાં વિક્ષેપ શો છે, કયા કારણથી વિક્ષેપ છે, કે કોઈ કારણ મને વિક્ષેપનું નથી, ત્યાં વિક્ષેપ શો, ત્યાં વિકલ્પ શોખ, કેમ કે જે અનુભૂતિ સ્વરૂપ છે એ જ્ઞાન વેદન છે, પોતે જ નિર્વિકલ્પ છે, પછી કહેશે હું માત્ર નિર્વિકલ્પ છું, પછી માત્ર નિર્વિકલ્પ છું. સ્વરૂપ તો સામર્થ્યરૂપ હોવાથી વિકલ્પનો અવકાશ જ નથી, એ તો પર્યાય માર્ગ છે. વિકલ્પ આવે અને પર્યાયમાં વિકલ્પ મટે. પણ જ્ઞાન વેદન તો નિર્વિકલ્પ છે, કોઈ પણ વેદના નિર્વિકલ્પ જ હોય છે. કોઈ પણ તમને દુખાવો થાય છે અસાતાનો વેદન, એનો મૂળ વિષય છે, વિકલ્પનો વિષય નથી. અનુભવ નો વિષય છે, વિકલ્પ નો વિષય નથી. એટલે વેદન તો નિર્વિકલ્પ છે, ત્યાં વિકલ્પ શો? પછી ભય શો? અનંત સુખધામ છે એને ભય શો? અવ્યા બાદ અનંત સુખધામ છે એને ભય શો? ભય તો દુઃખ થવાનું છે ને, એનો ભય છે ને? શેનો ભય છે? દુઃખી થવાનો છું એનો ભય છે? તો હું સ્વરૂપે જ એટલો સુખી છું, ત્યાં ભય છે નો? ભય થવાનો કોઈ અવકાશ નથી. શાશ્વત પદ હોવાથી મૃત્યુનો ભય ગયો, અવ્યાવત હોવાથી બાધાનો ભય ગયો. હવે શું છે ભયનો કારણ? ભયનું કોઈ કારણ નથી. ત્યાં ભય શેનો એમ કે છે? સાત કળશ લીધા છે નિદ્રાથી કાળમાં અમૃતચંદ્રાચાર્ય, છેલ્લા સાત કળશ લીધા છે. શ્લોક લખ્યા છે, જ્ઞાની છે એ સતત નિર્ભય છે, જ્ઞાની સતત નિર્ભય છે. આ સાત કળશનું છેલ્લું વાક્ય છે, બહુ મધુર શ્લોક છે, સાધુ રૂપમાં છે, છેલ્લું પદ બધાનું એક સરખું છે. નિશંક સતતમ સ્વયં છે સહજમ. પોતાની નિશંકતા આવી ગઈ કે અનંત સુખ ધામ છો, વ્યાબાદ સ્વરૂપ શાશ્વત છે. સતતમ સ્વયં છે સહજમ, જ્ઞાનમ સદા વિંદતી. સતતપણે પોતાને સહજપણે જ્ઞાન પોતે જ પોતાને અનુભવે છે, નિશંક થઈને. હવે સાત કળશો 156 માં પણ નિશંક સતતમ સ્વયં છે સહજમ, જ્ઞાનમ સદા વિંદતી. 157 માં પણ એક પદ છે, 158 માં પણ એક પદ છે. એટલે બધા પ્રકારના ભયથી રહિત પોતે થવાથી નિશંક છે અને પોતાના અવ્યાબાદ સ્વરૂપને સતતપણે વેદે છે, પ્રત્યક્ષપણે વેદે છે. એટલે જ્ઞાની સદાય નિર્ભય. ભય શો? ખેદ શો? આકુલતા છે ને, પછી ખેદ છે, આકુલતા રૂપ ખેદ છે. એનો ખેદ પરિપૂર્ણ સ્વરૂપ છો, મારી દિવ્ય ગુણોની, અનંત દિવ્ય ગુણોની સંપત્તિથી હું પરિપૂર્ણ છું. કોઈ ખોટ ખાપણ નથી સ્વરૂપમાં, કોઈ ખોટ ખાપણ નથી. બીજી અવસ્થા છે, આ સિવાયની કોઈ પણ પ્રકારની બીજી અવસ્થા છે નહીં. પણ પછી એક સ્વરૂપાકાર દશા સિવાય બીજી અવસ્થા છે પછી? હવે લીધું છે, હું માત્ર નિર્વિકલ્પ, માત્ર હું નિર્વિકલ્પ છું. ઘણા માણસોને તો વિકલ્પની એકતા એટલી બધી થઈ જવાથી નિર્વિકલ્પ શબ્દનો વાક્ય જ સમજાતો નથી. તો બોલતો શબ્દાર્થ કરે કે વિકલ્પનો અભાવ, પણ વિકલ્પનો અભાવ તો નાસ્તિ થઈ, પણ અસ્થિ શું થઈ? જો તારું શક્તિ સ્વરૂપ અને વ્યક્તિમાં જેવું હોય તો તારું જ્ઞાન વેદન, જો જ્ઞાન વેદન પણ નિર્વિકલ્પ છે, જ્ઞાન વેદન પણ એવો તો સદાય નિર્વિકલ્પ સ્વરૂપ છે. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ ફરી ફરીને શુદ્ધતા લીધી. ઉપર તો અમે એક કેવળ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છો એમ લીધું, હવે તો ત્રણ વખત લીધો. શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ, એમાં પરમોત્કૃષ્ટ લીધું તું, એ સર્વોત્કૃષ્ટ લીધું. પ્રકૃષ્ટ શુદ્ધ એટલે બિલકુલ શુદ્ધ. ગુરજીભાઈ દ્રષ્ટાંત આપવાના, ગુરજીભાઈ વાર્યા, ધીરુભાઈ ના દાદા, કે આપણે આપણા હાથે ગાયને દોઈએ તો દૂધ ચોખ્ખું છે એમાં આપણને શંકા પડે ખરી, પણ તપેલી જોઈ હોય ને થોડું પાણી રહી ગયું હોય એટલું તો પાણી ભર્યું કે ધોઈને લોહી નાખી, લોહીને તડકે તપાવા મૂકી અને થઈ ગઈ કોરી, પછી એમાં દૂધ દોયું, હવે શંકા છે? એવું મારું સ્વરૂપ શુદ્ધ છે કે શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ પરમ પવિત્ર સ્વરૂપની પવિત્રતા પણ દેહ જ છે. શુદ્ધ શુદ્ધ ત્રણ વખત શુદ્ધ, પ્રકૃષ્ટ શુદ્ધ, ઉત્કૃષ્ટ શુદ્ધ. પ્રકૃષ્ટ એટલે વિશેષ કરીને શુદ્ધ, શુદ્ધ હોવાથી હું પરમ પવિત્ર છું. મલિનતા અપવિત્રતા સ્વરૂપ ને વિષય ની ગંધે નથી, એનો પડછાયો વિભાવ ની જે અપવિત્રતા છે એનાથી સ્વરૂપ બહુ દૂર છે. ભલે વિભાવ પર્યાયમાં છે પણ સ્વરૂપ ને જોવામાં આવે તો સ્વરૂપ એનાથી બહુ દૂર છે, એનો પડછાયો પડતો નથી. એવો શુદ્ધ શુદ્ધ પ્રકૃષ્ટ શુદ્ધ પરમ પવિત્રતાને જોઈને ભાગવી, વિચારીને ભાગવી એમ નહીં પણ જોઈને ભાગવી, ભાવનાની આવી ઈચ્છા જોઈને ભાગવી. પરમ શાંત ચૈતન્ય જ્ઞાન ધારા છે પોતાની, એકદમ શાંત છે, અને એ શાંતિને જો જોવામાં આવે, ચૈતન્યની શાંતિને જોવામાં આવે તો અમૃતમયી શાંતિ છે. કેવી કેવો જ્ઞાન થયા પછી એવી જે પરમ શાંતિ પ્રગટ થાય છે ડૂબી જાય છે એમાં. શુક્લ ધ્યાનસ્થ એવા મહાત્માઓ પોતાની અમૃતમય શાંતિમાં લીન થાય છે, ડૂબી જાય છે, અનંત શાંતિના સાગરમાં કેટલા ઊંડે જાય છે એ બહારથી કોઈને ખ્યાલમાં આવ્યો છે નથી, પણ બહાર નીકળતા નથી કોઈ દિવસ એના ઉપરથી અંદાજ મૂકી. એ શાંતિની ઝડપ જીનેન્દ્ર પ્રતિમાના મુદ્રામાં જોવામાં આવે છે. ભગવાનને કેવી પરમ અનંત અમૃતમય શાંતિ હોય છે પ્રગટ, અને એમાં એકલા ડૂબી રહીએ છીએ. ભગવાનના દર્શન કરો ત્યારે પ્રત્યક્ષ જોવા મળે એવી વાત છે. જીન પ્રતિમા જીને સારકી જીનેશ્વર જેવી જીન પ્રતિમા કાંઈ ફેર નથી. એવો હું પરમ શાંત સુધામય ચૈતન્ય છું, શાંત સુધામય ચૈતન્ય છું. એ શંકર કૃપાલદેવે આ છેલ્લા પદમાં પણ વાપર્યો છે, પર શાંતિ અનંત સુધામય જે પરમ પદ તે વર્તે જય. પાછું ફરી લીધું હું માત્ર નિર્ણય કરું છું, આપણે ભાવનામાં એક બીજું પડતું લઈએ છીએ કે હું કેવળ અંતર્મુખ સ્વભાવી છું, પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છું. કેવી રીતે? કે જે જ્ઞાન ધારા વેદ જ ભાવે છે તેમાં બહિર્મુખતાનો અભાવ છે, અને જ્ઞાન સ્વયં પોતાને વિદી રહ્યું હોવાથી અનાદિ અનંત પોતાની અંતર્મુખતાના દર્શન થાય છે, એટલે પરિપૂર્ણ સંપૂર્ણપણે હું અંતર્મુખ સ્વભાવી છું એ સ્પષ્ટ જ્ઞાન વિશેષને અંદર વાર્તા પકડાય છે. કેવી રીતે? જ્ઞાન વિશેષને અંદર વાર્તા પકડાય છે. જીવનું સ્વરૂપ જે પરિપૂર્ણ અંતર્મુખ સ્વભાવી છે એ જીવ પ્રત્યે વળતા જણાય છે, કેમ કે એ અંતરંગ સ્વરૂપ છે. કેવું છે? અંતરંગ સ્વરૂપ છે. રમતા રમતામાં છે, ક્ષમતા રમતા ઉપર છે. છેલ્લા પેરેગ્રાફમાં લખ્યું છે, પ્રકાશપણું બીજું છે. ક્ષમતા રમતા ઉરજતા જ્ઞાયકતા સુખમાં સંવેદકતા ચૈતન્યતા, એ ચૈતન્યમાં ચૈતન્યનો પ્રકાશ લીધો છે. સ્પષ્ટ પ્રકાશકમાં જે પદાર્થના પ્રકાશને વિશે ચૈતન્યપણાથી તે પદાર્થો જાણ્યા જાય છે, તે પદાર્થો પ્રકાશ પામે છે, સ્પષ્ટ પામે ભાષે છે. તે પદાર્થ જે કોઈ છે તે જીવ છે, અર્થાત તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાં જો પ્રગટપણે લીધું વિધિ વેદક ભાવ છે ને જ્ઞાન સામાન્ય, તે લક્ષણ પ્રગટપણે સ્પષ્ટ પ્રકાશમાં અચળ, એમાં ફેરફાર થતો નથી, એકાંત એમને જ રહે છે અચળ, એવું નિરાબાદ પ્રકાશ્યમાન ચૈતન્ય એ જીવનું સ્વરૂપ તે જીવ પ્રત્યે ઉપયોગ લાલતા પ્રગટ દેખાય છે. એવું જે જીવનું સ્વરૂપ તે જીવ પ્રત્યે ઉપયોગ ને વાળતા પ્રત્યક્ષ પ્રગટ દેખાય છે. એવી રીતે બધા પદમાં લેવું જોઈએ. રમતા રમતા ઓરડતા બધા એવું જે જીવનું સ્વરૂપ તે જીવ પ્રત્યે ઉપયોગ વાળતા દેખાય છે. એટલે ભાવનામાં જોવાની વાત કહી છે. વિકલ્પ કરવાની કે વિચારવાની વાત નથી લીધી, પણ જોવાની વાત અને જુઓ તો સ્વરૂપ એવું જ પ્રત્યક્ષ છે. લક્ષણ પ્રગટ છે, લક્ષણથી વસ્તુ આખી પ્રત્યક્ષ થાય છે અને પ્રત્યક્ષ થાય ત્યારે એની અસર બહુ જોરદાર આવે છે. પ્રત્યક્ષ થાય ત્યારે એની અસર જે આવે એકદમ તીવ્રપણે આવે. એટલે અહીંયા જે હું માત્ર નિર્વિકલ્પ છું એમ જે લેવું છે એ હું માત્ર પરિપૂર્ણપણે કેવળ અંતર્મુખ સ્વભાવી છે. ઉપયોગ બહાર જાય એ મારા સ્વભાવની બહાર છે. શું કે છો? ઉપયોગ જે બહાર જાય એ મારા સ્વભાવની બહાર છે. સ્વભાવ તો પરિપૂર્ણ અંતર્મુખ રહેવાનો છે. જેમ જીનેન્દ્ર પરમાત્મા નિરવશેષ અંતર્મુખ છે, કેવા છે? નિરવશેષ, જરાય અંતર્મુખપણામાં બાકી ન રહીએ, બહિર્મુખપણું કોઈ અંશે પણ બહિર્મુખપણું ન રહીએ, એવું જે એમનું અંતર્મુખપણું છે એ સ્વભાવમાંથી પ્રગટ થયેલું છે. એવું સ્વભાવ છે માટે એવું અંતર્મુખપણું વર્તે છે ત્યાં. એ સ્વભાવને ભાવનામાં લેવું ક્યાં છે? વિધિ વિધક ભાવની અંતર્મુખતા છે. અને એની પરિપૂર્ણતા એટલા માટે છે કે અનાદિ અનંત એમ જ રહીએ છીએ. લક્ષણ તો વસ્તુ તો એવી જ છે, લક્ષણ છે એવી જ વસ્તુ લક્ષણથી લક્ષગોચર થાય છે. એવું હું કેવળ અંતર્મુખ સ્વભાવે છે. ઉપયોગને બહાર જવું એ મારા સ્વરૂપનો વિષય નથી. મારા સ્વરૂપની બહાર એ વાત છે. એવો ઉપયોગ એ મારું સ્વરૂપ નથી. જે ઉપયોગ બહાર જાય તે મારું સ્વરૂપ નથી. એવું મારું સ્વરૂપ નથી. પ્રવચન સારના 172 ગાથાના બોર્ડમાં કીધું છે કે મારા આવા સ્વભાવને કોઈ હણી શકે નહીં, અથવા એનું હરણ થઈ શકે નહીં. હરણ થવું એટલે કિડનેપ થવું. એટલે મારા ઉપયોગને કોઈ બહાર લઈ જઈ શકે નહીં. તો બહુ સરસ વાત કરતા ચાલ્યા કરે અંદરમાં. એક વાર રવિવારે લગભગ થોડું આઉટિંગ કરી દે, હું તો એમને એમનો રૂમ અને સ્વાધ્યાય વાળો, આ સિવાય કઈ બીજું જવા આવવાનું નહીં. પણ રવિવારે 10:30-10:30 જમી લઈએ સર, જેમ રોજ જમાય છે એ તો રૂટીન પ્રમાણે. પછી 1:45 કલાક આરામ કરી લઈએ. 11:30-11:30 વાગે ગાડી પાવી દેવાની, અમે સાથે જતા. આજે પાલિતાણા તળેટીમાં ઓટલો બતાવ્યો ને, ગુરુજી અહીંયા બેસતા, અમે લોકો અહીંયા બેસતા ઓટલો છે બતાવ્યો, અહીંયા અમે બેસીએ. પછી ત્યાં એમણે વાત કરી, જો 172 ગાથામાં એમ કે છે કે મારા ઉપયોગનું હરણ કોઈ કરી શકે નહીં, તો મારો ઉપયોગ જ નથી કે એનો કોઈ હરણ કરી શકે. એટલે મારા ઉપયોગને કોઈ ખેંચી શકે એવું જગતમાં કોઈ આકર્ષણ નથી, એટ્રેક્શન નથી કે મારા ઉપયોગને કોઈ ખેંચી શકે. ઠીક, તો પછી પોતે પોતે દલીલ કરે આચાર્ય મહારાજ. કે પ્રભુ તમે કહો છો કે મારા ઉપયોગને કોઈ હરી શકે નહીં, પણ આ શાસ્ત્ર તમે લખો ત્યારે ઉપયોગ તો બહાર જાય છે. ઉત્તર પોતે પછા આચાર્યદેવ વારે પોતાના ગુરુ વારે વાર્તાલાપ કરે કે પ્રભુ તમે આ શાસ્ત્ર લખો ત્યારે ઉપયોગ બહાર ન ગયો. તો ઉપયોગ બહાર ગયો કે ન ગયો, અરે બીજી વાત, તમારે બીજી કાંઈ સંસારની પ્રયોજન નથી. બીજાને જે સંસારની પ્રયોજન હોય છે એ તો નથી, પણ શાસ્ત્ર લખો છો, ઉપદેશ આપો છો ત્યારે ઉપયોગ બહાર જાય છે કે નહીં? અથવા પંચ મહાવીર પૈસા નિવેદન પાડો ત્યારે તો બાહ્ય ચારિત્રમાં ઉપયોગ બહાર જાય છે કે નહીં? એનું શું પ્રભુ પણ આપણે જે છદ્મસ્થ છો, હા, અને છદ્મસ્થને તો ઉપયોગ બહાર જાય, ભલે અશુભ ઉપયોગ નથી આપને, શુભ ઉપયોગ પણ તો બહાર તો જાય જ છે, શુભ શુભ બે બહાર જાય છે, એનું શું? પ્રભુ પ્રભુ કરતા જાય પાછા પાછા પોતે જ જવાબ દે કે બહાર ગયો એ મારું સ્વરૂપ નથી, હું નહીં. જેમ રાગતે હું નહીં ઉપયોગ બહાર ગયો હું નહીં, કે હું પરના ખાતે ખતું છું, મારા ખાતામાં નથી ખતો, મારું સ્વરૂપ નથી એવું, એટલા માટે એવી રીતે ભાવના એવું હું અંતર્મુખ સ્વભાવી છું, હું નિજ સ્વરૂપનો ઉપયોગ કરું છું. આ તો બધા પડખા લીધા, એક એક ભાવનામાં જુદા જુદા પડખેથી ભાવ્યું સ્વરૂપ ને, પણ અભેદ સ્વરૂપ ને ભાવ્યું છે. કેવા સ્વરૂપ ને ભાવ્યું છે? અભેદ સ્વરૂપ ને ભાવ્યું છે. ભલે કોઈ માણસમાં વિશેષતાઓ ઘણી હોય અને કોઈ એક વિશેષતાથી એની પ્રશંસા કરવામાં આવે તો બહુ શાંતિ, ઘણા શાંત માણસ, પણ એ આખા માણસને લક્ષમાં દેવામાં આવે છે, એટલે એની શાંતતા ને આખું એનું વ્યક્તિત્વ છે એવી રીતે અભેદપણે આખી વ્યક્તિને જેમ લક્ષમાં લેવામાં આવે છે એમ આ બધા ભાવનામાં જેટલા ભેદ છે એ ભેદને ભેદપણે નહીં લક્ષમાં લેતા હું નિજ અભેદ સ્વરૂપને માં ઉપયોગ કરું છું. ઉપયોગ કરું છું એટલે એમાં હું સાવધાની કરું છું, સાવધાન થાઉં છું કે હું આવો છું, સ્વરૂપ સાવધાની એનું નામ હું ઉપયોગ કરું છું. ઉપયોગ કરું છું એટલે સાવધાનપણે મારા સ્વરૂપ હું અનુભવમાં લઉં છું અને હું એમાં તન્મય થાઉં છું. સાવધાન થઈને શું થાવ છું? તન્મય થાવ છું એટલે લીન થાવ છું. અને જ્યારે હું લીન થાવ છું ત્યારે મારા અનંત ગુણોના ભાવો પરિણામો મારા પ્રદેશે પ્રદેશે વ્યાપી જાય છે, એટલે હું મારા અભેદ સ્વરૂપમાં વ્યાપકપણે લીન થાઉં છું. ખાલી લીન થવાનો વિકલ્પ નથી કરતો, પણ વ્યાપે વ્યાપક ભાવે હું લીન થાવ છું. આખો જે ચૈતન્ય પિંડ છે પગથી માથા સુધીનો એમાં હું વ્યાપી જાઉં છું. એવી રીતે વ્યાપે વ્યાપક ભાવે લીન થવાની એક ભાવનાની એ પણ એક પદ્ધતિ છે અને એ ધ્યાનનો વિષય છે. ધ્યાનમાં પોતાના અખંડ પ્રદેશે, અસંખ્ય પ્રદેશ તો ભેદ કલ્પનાથી છે, આખો ચૈતન્ય આત્મા અખંડ એક પ્રદેશ છે, વચ્ચે ક્યાંય હાંધો નથી. અને એ અખંડ પ્રદેશે આત્મામાં વ્યાપે વ્યાપક પૂરા ક્ષેત્રમાં વ્યાપે વ્યાપક ભાવે લીનતા કરવામાં આવે છે. લીનતા જ્યારે કરવામાં આવે છે ત્યારે વ્યાપે વ્યાપક ભાવે લીનતા થાય છે. એવી રીતે હું લીન થાઉં છું એમ ભાવના ભાવતા શાંતિ 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 ત્રણ વખત લખી દે. એ ભાવનાનું ફળ શું છે? કે અમૃતમયી સુધામયી શાંતિ પ્રગટે એ ભાવનાનું ફળ છે. એ રીતે આ પત્રમાં સર્વાગે સ્વરૂપ ભાવનાનો વિષય લીધો છે. બહુ સરસ વિષય લીધો ભાવભાઈ. કોઈ નામ નો સફર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા તેમાં નિમગ્ન થાવ. આર્યજનો અંતર્મુખ થઈ સ્થિર થઈ તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદનો આનંદ અનુભવશો. તમને અનંત અપાર આનંદનો અનુભવ થશે. શું કહે છે? દેહથી ભિન્ન, જેમ ડાબલીથી હીરો જુદો છે એમ આ જળ પરમાણુના દેહનું ખોખું છે. ડાબલીનું ખોખું હોય ને, લાકડાનું ખોખું હોય, સફર પછી ભલે મખમલ મઢેલું હોય, અંદર લાકડાનું ખોખું હોય છે. એમાં હાડ માસનું ખોખું છે, એના ઉપર ચામડી મઢે છે, પોતાના દેહને લેવાનો છે. આ દેહના ખોખાથી અંદરમાં સફર પ્રકાશક પરમ જ્યોતિ સ્વરૂપ મારો આત્મા છે. આ આત્મા એટલે મારો આત્મા, પોતાનો આત્મા, એને આ આત્મા કહે છે. આમાં પ્રત્યક્ષપણાનો ટોન છે, બહુ સરસ અંદર અંદર ટોન બહુ સરસ છે. ઇદમ અયમ આત્મા, ઇદમ શબ્દ છે સંસ્કૃતમાં, ઇદમ શબ્દ છે. ઇદમ એટલે આ, આ એટલે પ્રત્યક્ષ, આ એટલે પોતે પ્રત્યક્ષ, એવો એનો અંદર ટોન એવો છે. બહુ સરસ ધ્વનિ, બહુ સારો છે. જે છે ભિન્ન સ્વતર પ્રકાશક, પોતાને પણ પ્રકાશ કરનાર, પોતાની હયાતીને પણ પ્રકાશ કરનાર, બીજા પદાર્થોની હયાતીને પણ પ્રકાશ કરનાર પરમ જ્યોતિ સ્વરૂપ એવો આત્મા. પરમ જ્યોતિ એટલા માટે કહે છે કે જ્ઞાન સામાન્યની જ્યોત છે ને, એ અંદરમાં જાગતી જ્યોત એ ભારી છે. દીવાની જ્યોત તો હલે, જ્યોતિ શિખા અગ્નિનું દીવાને હોય છે, એ હલતી હોય છે, ડગમગતી હોય છે, એટલે ત્યાં ઓલવાની પરિસ્થિતિ ઊભી થાય છે. આ તો એક એવી જાગતી જ્યોત છે, પરમ જ્યોતિ છે, એમ જાણીએ છે. જાગતો જીવ ક્યાં જાય? જાગતો જીવ છે તે ક્યાં જાય? ભલે મિથ્યાત્મમાં તો એનું ઉલ્લંઘન કરી જાય છે, પણ એ કાંઈ એના અસ્તિત્વને મટાડી શકાય એવી પરિસ્થિતિ નથી. એવું પરમ જ્યોતિ સ્વરૂપ એવો આ આત્મા, તેમાં હે આર્યજનો, આર્યજનો એટલે ઉત્તમ પુરુષો, ઉત્તમ આત્માઓ, આર્યજનો કે જે ઉત્તમ કોટિના આત્મા છે એ બધાને આર્યજન કહેવામાં આવે છે. હે આર્યજનો, એમાં તમે નિમગ્ન થાવ એટલે અંદર ડૂબી જાવ. આ આત્મામાં, પોતાના આત્મામાં તમે ડૂબી જાવ. નિમગ્ન થવું એટલે ડૂબકી મારી દેવી. કેવી રીતે અંતર્મુખ થઈ, અંતર્મુખ થઈને નિમગ્ન થાવ, અંતર્મુખ થઈને સ્થિર થાવ, એમાં ને એમાં તમે સ્થિરપણે રહો, તે આત્મામાં જ રહો તો અનંત અપાર આનંદ પરમાનંદ પ્રાપ્ત થશે અને એ ચમત્કાર ઉત્પન્ન થાય છે. છઠ્ઠે સાતમે ગુણસ્થાને મુનિ દશાની ભૂમિકા સુધી કોઈ જીવ સાધક દશાનો વિકાસ પામે એ જીવ જો અંતર્મુખ જ લીન રહે, અંતર્મુહૂર્ત જ લીન રહે, કેટલો ખાલી બે ઘડી એટલે પરમાનંદ પ્રગટ થાય, સંપૂર્ણ આનંદ પ્રગટ થાય. પરમાનંદ એટલે સંપૂર્ણ આનંદ પ્રગટ થાય અને એ પ્રત્યેનો પરમાનંદ ક્યારે પણ ઓછો થાય ને એને નાશ પામે, સાદી અનંતકાળ પર્યંત એ પરમાનંદ. સાધના કેટલી? અંતર્મુહૂર્ત મુનિને પેલા શક્ય નથી, ચોથા પાંચમા ગુણ સ્થાને શક્ય નથી તો મોક્ષ તો સવાલ નથી કરવાનો. તથા હું પાંચમા ગુણ સ્થાને એટલી સ્થિરતા આવે જ નહીં, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને મને આવે ત્યારે સાતમા ગુણ સ્થાનથી ઉપર જાય એટલે સ્થિરતા ઉપડી ગઈ. શ્રેણી માટે બે જ ઘડી લીન રહીએ એટલે અનંતકાળની નિર્મિનતા ચાલુ રહીએ, બે ઘડી લીનતા રહીએ એ સાધક દશાની છે, સાધ્ય સાધી અનંતકાળ પર્યંત પામે. સાધ્ય કેવું? સદાય સાધી અનંતકાળ પર્યંત સદાય. બે ઘડી લીનતા રહેવાનું ફળ આવડું મોટું છે, સાધી અનંતકાળ, અનંત જ્ઞાન ભગત થઈને રહીએ, અનંત દર્શન, પરમાનંદ, અનંત સુખ, અનંત પુરુષાર્થ, અમુક જેવી બધા ગુણો અનંત અનંત પૂરેપૂરા પ્રગટ થઈ ગયા અનિલ દશામાં. અને પછી આયુષ પૂરું થાય એટલે પ્રતિજીવી ગુણો પણ પૂરા થઈ જાય, પણ સુખનો આધાર તો અનુજીવી ગુણમાં છે, સુખ તો અનુજીવી ગુણ છે. બે ઘડીની સાધનાનો આ ફળ છે, બે ઘડીની સાધના એટલે શું? કે બે ઘડી એ સ્વરૂપ સન્મુખતા રહી સતત વચ્ચે તૂટકપણું થી આવી જાય, સ્વરૂપ સ્વરૂપ છે એ તો ત્રિકાળી વસ્તુ સામર્થ્ય છે, શક્તિરૂપ છે, જે અવસ્થા છે એ વ્યક્તિરૂપ છે. અવસ્થા આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, આમ થાય છે, મુનિપણામાં આમ બે બધુ જાય છે, એમાં પુરુષાર્થ વધીને આમ નામ સન્મુખ રહી ત્રિકાળ સ્વરૂપની સન્મુખ રહેનારની આ હાલત થાય છે, બે ઘડી સન્મુખ રહેનાર તો પછી એ પણ સન્મુખ થઈ શકે સદાકાળના માટે. અને એ દશામાં પરમાનંદની ઉત્પત્તિ હંમેશા માટે થઈ જાય. સન્મુખ થનાર ઉપર સ્વરૂપનો એવો પ્રભાવ છે, સ્વરૂપનો એવો પ્રભાવ છે. બે ઘડી સન્મુખ દશા એવી થઈ જાય તો પૂર્ણ પ્રગટ થાય, પૂર્ણ પરમાનંદ તેઓ મારા પ્રગટ થાય, એવી સ્વરૂપમાં શક્તિ જેની હદ જાય માપી શકાય ખરે, જેની સન્મુખ થનારની આ સ્થિતિ થાય તો એ વસ્તુ કેવી? કેવી છે? અચિંતી વસ્તુ છે, એને ચિંતન અનુભવ જ્ઞાન માંગ્યો, અનુભવ જ્ઞાન માંગી શકો, બાકી વિકલ્પમાં એનો સમાવેશ થાય. આત્મામાં જો તો અનંત અપાર આનંદ અનુભવશો. સર્વ જગતના જીવો કાંઈ ને કાંઈ મેળવી સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. આપણો જીવ પણ અને જગતના બધા જીવો પણ મુંબઈમાં જે આપણે આ લાઈનમાં હોય બધા કાંઈ ને કાંઈ કરીને પછી રસ્તા ઉપરનો ફેરિયો હોય કે મોટો સ્ટોર માંડીને બેઠો હોય કાંઈ ને કાંઈ કરીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. સત્સંગ પણ સુખ માટે કરીએ છીએ અને સત્સંગ ભણો ન કરવો હોય તો શેના માટે કહો. સત્સંગ ન કરવો હોય તો શેના માટે નથી કરવો એ સુખ સુખી થવા માટે કે બીજું કઈ છે એની પાસે. હે, મારે કામ ધંધો એવો છે કે સત્સંગ પણ છોડવો પડે. શું કરવા? સુખી થવા માટે વિવેક તો એટલો કરવાનો કે સાચો રસ્તો સાચો ઉપાય કયો. ઓલામાં તો એવું કર્મ નિભાવવાનું છે કે દુઃખી દુઃખી ને દુઃખી થયું તો એનું ફળ આવે ત્યારે. પણ અત્યારે પણ જે આકુલતા થાય એનો શું કઈ સુખ છે? એટલો મેળવવાનો મોહવાદ જેને કહેવાય એ સિવાય બીજું કઈ છે એની અંદર? એ સિવાય બીજું કઈ સર્વ જગતના જીવો કાંઈ ને કાંઈ મેળવીને સુખ પ્રાપ્ત કરવા ઈચ્છે છે. મોટો ચક્રવર્તી રાજા તે પણ વધતા વૈભવ પરિગ્રહના સંકલ્પમાં પ્રયત્નવાન છે. તો ચક્રવર્તી હોય મિથ્યા એ પણ એનો વૈભવ વધે એના જ સંકલ્પ વિકલ્પ કરે છે. હજી વૈભવ વધે, હજી વૈભવ વધે, હજી વૈભવ વધે. અનલિમિટેડ વાત છે, એની કોઈ લિમિટ નથી. અને મેળવવામાં સુખ માને છે, પ્રયત્નશીલ એટલા માટે છે કે મેળવવામાં સુખ માને છે. છે કે નહીં બીજી વાત છે, પણ માને છે એ વાત જરૂર. અને માને તો જ કરે ને, એટલે એવો હેરાન કોણ થાય? સુખ માને ને તો કરે છે. ઓહો, જ્ઞાનીએ તો તેથી વિપરીત વિપરીત જ સુખનો માર્ગ નિર્ણય કર્યો. જગતના જીવોથી જ્ઞાનીએ સુખનો માર્ગ સા વિપરીત ગ્રહણ કર્યો, નિર્ણય કર્યો અને ગ્રહણ પણ કર્યો. પોતે નિર્ણય પણ કર્યો છે અને એ માર્ગને પોતે ગ્રહણ પણ કર્યો છે. એ કયો માર્ગ? કે કિંચિત માત્ર પણ ગ્રહણ એ જ સુખનો નાશ છે. કિંચિત માત્ર ગ્રહણ એટલે કિંચિત માત્ર કોઈ પણ પદાર્થની અપેક્ષા ભાવ છે એમાં જ સુખનો નાશ છે. પદાર્થ ગ્રહણ તો એક પદાર્થનો બીજો પદાર્થ ક્યાં આવે છે? એ તો માને છે, સંયોગ થાય ત્યારે કે મને મળ્યું, સંયોગ થાય ત્યારે મને મળ્યું એમ માને છે. પણ આત્માને ક્યાં અંદર મળે છે? ભાઈ અપેક્ષા વૃત્તિ રહે છે, અંતર સુખની ખબર નથી. એટલે બાહ્ય પદાર્થમાંથી સુખ મેળવવાની અપેક્ષા વૃત્તિ નિરંતર ચાલુ રહે છે, એ દુઃખમય છે, આકુલતામય છે. જ્ઞાનીઓ એ આકુલતા બંધ કરી શકે નહીં, આ ખોટો રસ્તો છે. એ અપેક્ષા કંઈ પણ ગ્રહણ કરવાની મેળવવાની અપેક્ષા એ જ સુખનો નાશ છે એ જ્ઞાનીએ નિર્ણય કર્યો છે, નિશ્ચય કર્યો છે. એટલે આખા જગતથી અથવા આખા સંસારથી ઉલટી વાત છે. આખા જગત છે અને સંસાર છે, સાવ ઉલટી વાત છે. એટલે સંસારની રુચિ વાળાને આ રુચિ પૂરી થઈ થાય છે શું? સંસારની રુચિ વાળાને આ રુચતો નથી. એટલે સંસારની રુચિ વાળાને પ્રથમ અણગમો આવે એનો. એટલે સમજણ કઈ ઠીક કરે ત્યારે રૂચવા માટે મિત્ર એની અરુચિ આવે. અને સંસારની રુચિ વાળો આમાં ટકી નથી શકતો સત્સંગમાં. એ ટેમ્પરરી આવે ને પછી ભાગી જાય, કેમ કે એને સંસારની રુચિ એને ખેંચી જાય છે. આમાં મોક્ષની રુચિ વાળો છે ને, મુક્ત થવાની રુચિ વાળો, અંતર સુખની રુચિ વાળો આમાં ટકી શકે. સંસારની રુચિ વાળો ન ટકી શકે. વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળવું આત્મસુખ અને આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? જેના ભાવેન્દ્રિયમાં આર્ત આર્ત ધ્યાન ઉભું રહ્યા કરે છે, આર્ત ધ્યાન રહ્યા કરે છે. આ મેળવું, આ મેળવું, આ ભોગવું, આ પ્રાપ્ત કરવું, આ ભોગવું, આ મેળવું, આ લઈને ભોગવું, આ પ્રાપ્ત કરવું, એને પરમ શાંત શીતળ અમૃત જેવું શું છે એવું સ્વરૂપ છે એનો વિશ્વાસ આવે ક્યાંથી?
ના આવે.
એને વિશ્વાસ આવવાની પરિસ્થિતિ જેના પરિણામો આર્ત ધ્યાનમાં ચાલે છે, બાહ્ય પદાર્થોને મેળવવા માટે, સુખ મેળવવા માટે, એને અંદરના સુખનો વિશ્વાસ ઉત્પન્ન ન થાય. વિશ્વાસ ઉત્પન્ન ન થાય એ દિશાનો પ્રયત્ન કેવી રીતે થાય? પરમ ધર્મરૂપ ચંદ્ર, ચંદ્રનું શીતળ તેજ છે ને એટલે એ કહે છે પરમ ધર્મરૂપ ચંદ્ર, તે પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. પરિગ્રહમાં શું છે? અપેક્ષા વૃત્તિ છે ને. જાજુ ભેગું કરું ને જાજુ સુખડું, જાજુ ભેગું કરીને જાજુ સુખડું, એવો જે પરિગ્રહ. તેથી હવે હું વિરામ પામવા નહીં છું, હવે આવું કઈ ન કરું, હવે આ અપેક્ષા વૃત્તિઓ ન જોઈએ, આ આકુલતા દેનારી અપેક્ષા વૃત્તિઓ હવે મને એટલે મને સંસાર ન જોઈએ એમ આવ્યું. એમાં સંસાર ન જોઈએ એમાં અપેક્ષા વૃત્તિઓ ન જોઈએ એમ આવે છે. પરમ ધર્મ ધર્મરૂપ ચંદ્ર પ્રત્યે રાહુ જેવો પરિગ્રહ. પરિગ્રહ એટલે પરિગ્રહના ભાવો, બાકી સંયોગ તો પૂર્વ પ્રારબ્ધ અનુસાર હોય છે, પણ જીવની વૃત્તિ તો એને કોઈ લિમિટ નથી. તેથી હવે હું વિરામ પામવાને જ ઈચ્છું છું. અમારે પરિગ્રહને શું કરવો છે? કયું લેવાનું છે? બધું કરવાનું શું? જે કાંઈ વધારે પડતું ભેગું થાય છે ધન, તો પડ્યું રહીએ છે અને શું કરવાનું? કઈ કામ નથી. અમારે શું કરવાનું છે? કે કશું અમારે એનું પ્રયોજન નથી, કેમ કે સુખ ત્યાંથી મળતું નથી. સમ્યક દ્રષ્ટિ ઇન્દ્રને ઇન્દ્ર સભાનો વખત થાય ત્યારે ઇન્દ્રાસન ઉપર લક્ષ જાય, એનો ઉપયોગ જાય કે હવે હું ઇન્દ્રાસન ઉપર જઈને બેસું. એ ઇન્દ્રાસન બહુ શોભાયમાન હોય છે. આ તો દેવી બધા પરમાણુ છે, દેવી રત્નો છે બધા, તો બહુ શોભાયમાન હોય છે ઇન્દ્રાસન. પણ સમ્યક દ્રષ્ટિ ઇન્દ્ર છે એનો એટલો ઉપયોગ જાય ઇન્દ્રાસન ઉપર જવાનો, એને આકુલતા આ સંસારમાં આ અપેક્ષા ભાવના મને આ તો કોઈ સારી ચીજ મળે ત્યાં છે કે આ લઈ લઉં, આ ભોગવું લે, આ વાપરી લઉં, આ મેળવી લઉં. શોરૂમમાં હોય છે ને અનેક પ્રકારની ચીજ વસ્તુ વેચાવા માટે શોરૂમ છે, બીજું કાંઈ નથી. ક્ષણ માટે શોરૂમ છે, હાલ તો માણસ નો મળતા જનરલ સાયકોલોજી ને અનુસરીને બધું ઠીક ઠાક છે. તો બિઝનેસ મારે કઈ પ્રયોજન નથી. સર્વોત્કૃષ્ટ શુદ્ધિ ત્યાં સર્વોત્કૃષ્ટ સિદ્ધિ. જ્યાં શુદ્ધિ સર્વોત્કૃષ્ટ ત્યાં સિદ્ધિ સિદ્ધિ પણ સર્વોત્કૃષ્ટ. આર્યજનો આ પરમ વાક્યનો આત્માપણે તમે અનુભવ કરો, એટલે શુદ્ધિ પ્રગટ કરો. આત્માના પરમ શુદ્ધિ પ્રગટ કરો એટલે પરમ સિદ્ધિ પણ પ્રગટ થઈ ગઈ તમારે. અને પરમ શુદ્ધિમાં શું છે? પરમ આનંદ, પરમ સુખ ને પરમ શાંતિ, એની સિદ્ધિ છે. એટલે આત્માપણે તેનો અનુભવ કરો. પોતે પોતાની પણ ભાવના ભાગ્યું છે અને બીજા જીવો માટે પણ એવું જ થવાની ભાવના છે. જે પોતાને સુખ જોઈએ તે બીજાને પણ એવું જ જોઈએ, એવું જ મળો એવી વાત છે. મને મળો ને બીજાને ન મળો એવી વાત અહીંયા નથી. વિશાળ પાસે સંકોચિતતા નથી. વિશાળ પાસે
કર્મ